અવધૂત ને જોયા, આવીને પ્રણામ કર્યા. દિગંબર શરીર પર વસ્ત્ર નહીં, પંચકેશ ભસ્મ રુદ્રાક્ષ આખો પાંજાર, એવા દિગંબર ને જોઈને પ્રણામ કર્યા. 5 મિનિટ જ વાત વધારની. આપણી એક કહેવત છે કે ચૂલા પર ખીચડી મૂકી હોય એ ચડી ગઈ કે નહીં એ જોવું હોય તો એક જ દાળનો દાવણ દબાવવાનો, બધી એની પરથી આખી ખીચડીને સમજણ પડી જાય. કેવી રીતે એમ વાત કરવામાં વાત વાતમાં સમજણ પડી જાય કે એમાં કેટલું જ્ઞાન છે. યદા યદા ગુંચતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ, બોલે તે બધું જ સમજણ પડી જાય. કઈ જાત છે, કઈ વંશ છે, શું છે, બધું જ બોલવામાં સમજણ પડે. યજુમાં ધર્મનું તત્વ વધારે અને આ દિગંબર ભગવાન એક 5 મિનિટ વાતચીતમાં યદુને સમજણ પડી ગયા. તો કોઈ સમર્થ અવતાર છે, જ્ઞાના અવતાર. પ્રભુ આપ શબ્દ વાત વાતમાં શબ્દોમાં જ્ઞાનામૃત ઝરે છે આપણામાં. આટલું બધું જ્ઞાનામૃત છે ને આ ઝાડીમાં વસ્ત્ર રહીત દિગંબર અવસ્થામાં અહીં પડી રહ્યો છે. ભગવાન દત્તાત્રેય કહે છે, ભાઈ તું ક્યાંથી આવે છે? અને પોતાની કથની કઈ કથા કહી, હું નીકળી ગયો છું. કોઈ પૂર્વના યુગે આપનો સમાગમ થયો, આપણામાં આટલું બધું જ્ઞાન છે, અહીં કેમ પડી જાઓ છો? વસ્તીમાં જંગલમાં જાઓ. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા, ભાઈ તારો નંબર છેલ્લો છે, હું આજનો નથી, મને તો વર્ષો થઈ ગયા. આ કાવેરીના જંગલોમાં આ સહ્યાદ્રીના શિખર પર રહેતા તો વર્ષો થઈ ગયા. અરે તારા જેવા તો કેટલાય રાજાઓ આવી ગયા મારી પાસે, તો એમ નહીં માણીશ કે આ જંગલોમાં પડી રહ્યો છું, સંસારમાં બધે જ ફેરો છું. ને સંસારમાં બધે ફરીને મેં દરેકમાંથી સાર લીધો છે, અને જેની પાસેથી મેં સાર લીધો, જેનામાંથી મને જ્ઞાન મળ્યું, એને ગુરુ માની લીધો છે. મારા મનથી જેમાંથી બહુ જ મળે એને મેં ગુરુ માની લીધો છે. ગુરુ બનવું હોય માનવને, મારે તમારે કોઈ પણ માનવને ગુરુ જો બનવું હોય તો શું કરવું પડે, આ એક પ્રશ્ન છે. તો વિચાર કે મારે ગુરુ બનવું છે તો કેવી રીતે બનાય, એનો સુંદર જવાબ આ દત્તાત્રેય ભગવાનનું ચરિત્ર છે. ગુરુ બનવાનું, જેને ગુરુ બનવું હોય તેને, જેને ગુરુ ન બનવું હોય તેની આ કથા. જેને ગુરુ બનવું હોય એને સર્વના પણ શિષ્ય થવું પડે છે. જે માનવ સર્વનો શિષ્ય બને છે એ પરિણામે એ ગુરુ બની જાય છે. આ એક ચાવી છે ગુરુ બનવાની, શિષ્ય બન્યા વગર ગુરુ બનાય નહીં. દત્તાત્રેય ભગવાનને એક બિરેદ છે, ગુરુ દત્તાત્રેય. ભગવાનના અવતારો 24, પણ એમાં બ્રાહ્મણ અવતાર ને ગુરુ અવતાર જો હોય તો દત્તાત્રેય છઠ્ઠો અવતાર. 24 અવતારમાં છઠ્ઠો અવતાર ભગવાન દત્તાત્રેયનો એ ગુરુ અવતાર છે. ગુરુ દત્તાત્રેય કહેવાય છે, કારણ શું? સર્વના શિષ્ય બનાવે. ભગવાન કહે છે કે મેં દરેકની પાસમાંથી બહુ જ લીધો છે, મનથી મેં ગુરુ માની લીધો છે. એમ તો તમે કોની કોની પાસેથી શું જ્ઞાન લીધું, રહસ્ય કયું લીધું? ભગવાન દત્તાત્રેય કહે છે, તને જે આ જ્ઞાન આપ્યું છે છેલ્લું જ્ઞાન, તું છેલ્લો રાજા. આજે તને વાતો કહું છું જ્ઞાનની, એનું તું મનન કરીશ શ્રવણ કર્યા પછી, એનું બેઠો બેઠો ચિંતવન કરીશ તો પણ કલ્યાણ છે જીવનું. જો સૌથી પ્રથમ મને જ્ઞાન આ પૃથ્વી પાસેથી મળ્યું છે, પૃથ્વી પર લોકો જમીન પર ચાલે છે, એને ખોદે છે, એને બાળે છે, એની પર મળમૂત્ર કરે છે, વિસ્તાર નાખે છે, એને લોખંડના સાધનો વડે હળ વડે તો તે ખેડે છે, એમાંથી ભર્જન કરે છે, એમાં પાક ઉગાડે છે, લે છે, નેરો ખોદે છે, આ બધું જ પૃથ્વી પર થાય છે. પૃથ્વી પર થાય છે, પૃથ્વી મનમાં એક જ વિચાર કરે છે કે હું પૃથ્વી, હું સર્વની માતા છું, માતા હું સહુની ધરા, સૌની માતા છું, મારે સહન કરવું પડે. સહન કોણ ઘરની અંદર કરે છે? માં શું કરે? છોકરો ગમે તેટલો માને ત્રાસ આપે, માં સહન કરે. માનામાં ક્ષમાનો ગુણ છે, તેમ પૃથ્વીની અંદર ક્ષમાનો ગુણ છે. પૃથ્વીની પાસેમાંથી યદુ રાજાને જ્ઞાન લીધું ક્ષમા. જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, જ્ઞાન સંપાદન કરવું છે, ભક્તિના માર્ગ રાહ પર ચાલવું છે, એ જીવે ક્ષમા ધારણ કરવી જોઈએ. અમારું ધર્મશાસ્ત્ર એમ કહે છે કે ક્ષમા શસ્ત્રમ કરે યસ્ય શત્રવાહા કિં કરિષ્યતિ. શું કરવાનું છે? જેની પાસે ક્ષમારૂપી શસ્ત્ર છે એ શત્રુ કંઈ કરી શકે. એનો જ શ્લોકમાં દૃષ્ટાંત છે, અત્રુણે પતતો વનહી સ્વયં એવો પશામ્યતિ. એક પથ્થરવાળી જગ્યામાં અગ્નિ પડ્યો હોય તો 5-10-15 મિનિટ શાંત થઈ જાય. અત્રુણે ઘાસ વગરની જગ્યામાં જેની પાસે ક્ષમા છે એદો એને શત્રુ કંઈ કરી શકે નહીં. સાધુ પુરુષે ક્ષમાનો ગુણ રાખવો. સુખ દુઃખ પ્રાર્થ અનુસાર જે કંઈ આવે એ સહન કરી લેવા, જે કંઈ આવે. આ પ્રમાણે મેં પૃથ્વીની પાસેમાંથી ક્ષમાનો ગુણ લીધું, ત્યાર પછી મેં વાયુની પાસેમાંથી પવન પાસેથી જ્ઞાન લીધું છે. પવન ગટરમાં રહીને પણ જાય ને સરૈયાની દુકાનમાં પણ રહીને જાય, પવન એક જગ્યાએ સ્થિર ન રહે, રોકાય. આ જ્ઞાન મેં વાયુની પાસેમાંથી લીધું છે. એક જગ્યાએ સાધુ પુરુષોએ સ્થિર રહેવું નહીં. જેમ પાણી એક જ જગ્યાએ સ્થિર રહે, બાંધેલું બાંધી દેવામાં આવે તો 1-2 મહિને 6 મહિને ગંદાઈ ઉઠે. રહેતું પાણી જેમ વહેતું સારું, પવન જેમ વહેતો સારો, તેમ સાધુ પુરુષો ચલતા ભલા. એક જગ્યાએ સાધુ પુરુષે સ્થિર રહેવું. પવન વાયુ એ ગટરમાં જાય અને સરિયાની દુકાનમાં પણ જાય, સુગંધમાં જાય અને સુગંધ પણ મળે, દુર્ગંધ પણ મળે. પણ દુર્ગંધથી એને મનમાં દુઃખ થતું નથી, સુગંધથી આનંદ થતો નથી વાયુ. તેમ સાધુ પુરુષો એ ફરતા રહેવું. ગરીબને ત્યાં જવાનો પણ પ્રસંગ આવે તો મનમાં દુઃખ લાવવું નહીં, ને તો શ્રીમંતને ત્યાં જઈએ સ્વાગત થતો આનંદ માનવો. આ પ્રમાણે સુખ અને દુઃખ હર્ષ અને શોક સમાન માની વાયુની માફક ફરતા રહેવું. આ જ્ઞાનને વાયુની પાસે થયું. ત્યાર પછી મેં વૃક્ષની પાસેમાંથી જ્ઞાન મને મળ્યું છે. ઝાડ ઊભું જ રહે છે. જે જીવો અભિમાની જીવો છે સંસારના જગતના, અભિમાન સિવાય જેનામાં કંઈક છે જ નહીં એવા અભિમાની જીવો જ્યારે સંસારમાંથી જાય ત્યારે બીજો જન્મ વૃક્ષનો થાય છે. અહીં સમાજમાં અકળને અકળ રહ્યા હોય એટલેનો બીજો જન્મ વૃક્ષ તરીકે ના થાય. અભિમાની જીવો બીજા જન્મની અંદર ભગવાનને વૃક્ષ બનાવે છે અને બેસવાનો વારો જ નહીં. એવું જે વૃક્ષ એ સજાગ ઊભું જ રહે છે અને પોતાની જે છાયા હોય, ડાળીઓને મેલી હોય, અંગનીથી જે છાયો હોય અને વટે માર્ગો આવતો હોય, તાપથી તપેલો હોય, વૃક્ષની છાયામાં આવીને બેસીને શાંતિ મળે છે. તેમ સંત કૃપાનો છાયડો દોરો કેવો. સાધુ પુરુષે સજાગ રહેવું અને પોતાની પાસે જે જીવાત્મા આવે સંસારથી બળ્યો જળો, આધુદૈવિક આધુભૌતિક આધ્યાત્મિક તાપથી તપેલો જીવાત્મા આવે, સંતની પાસે આવે અને શાંતિ આપી દેવી. સંતનું મુખ્ય લક્ષણ છે. સંત કોને કહેવાય? કે જેના ચરણોમાં મસ્તક મૂકીએ અને આત્માને શાંતિ મળે એનું નામ સંત. એનું નામ જ સંત. વૃક્ષને લોકો એના ડાળીઓને કાપે છે, એને કકડા કરે છે, એને બાળે છે, એની ઉપર કાર્ય કરી લે છે, એનો રાખોડો બની જાય, એના શરીરની ભસ્મ બની જાય, તો પણ જગતના જીવો રાખોડાને પણ જવા દેતા નથી, એને પણ ઉપયોગમાં લઈ લે છે. કેટલું બધું કષ્ટ યદુરાજા વૃક્ષ સહન કરે છે. તેમ સામાન્ય શાંતિ આપવા માટે સાધુ પુરુષે જે કઈ કષ્ટ આવે એ કષ્ટને સહન કરી ને સામાને શાંતિ આપવી. આ જ્ઞાન મેં વૃક્ષની પાશમાંથી લીધું છે. પછી મેં જળની પાશમાંથી જ્ઞાન લીધું છે. ચોમાસાનો દિવસ હતો, યદુ એક દિવસ સંધ્યાકાળ થવા આવેલીને જતો હતો ત્યાં એક ગ્રહસ્થ બોલાયો, પધાર. અવધૂતો તો ઓટલા પર પડી રહે, ગ્રસ્તાશ્રમીઓના ઘરમાં ન પડે. અવધૂતો ઓટલા પર બહાર પડી રહે, મેં કામ કરો ઓટલા પર. ઓટલા પર એક પવાલી મૂકેલી ને ઘરની સ્ત્રી નજીકમાં નદીમાંથી પાણી લાવી લાવીને પવાલી ભરે, પાણી રેડે. ચોમાસાનો દિવસ, નરું ડોળું પાણી. હું જોયા કરું, મેં પૂછ્યું મારાથી ન રહેવાયું, યદુ બેન આટલું બધું ગંદુ પાણી શું કરવા ભરો છો? આ મહેનત શા માટે? નદીમાંથી આવું પાણી લાવી લાવીને પવાલી ભરો છો? સ્ત્રીએ મને બહુ સુંદર જવાબ આપ્યો. ભગવાન કે છે, મહારાજ જો તમને હમણે ગંદુ લાગે છે પછી તમે હવાર જોજો. એમ મારો તો રાત્રિ નિવાસ હતો ત્યાં. એ બેને પવાલી ભરી ઢાંકણું ઢાંકી દીધું. આખી રાત એ પવાલીમાં પાણી રહ્યું. સવારના પોરમાં ઉઠીને મેં પાણી માંગ્યું હતું, એ જ પવાલીમાંથી સ્ત્રીએ પાણી આપ્યું, એકદમ શુદ્ધ કાચ જેવું. જો મારા છે ને, છે કે ડોળું શુદ્ધ છે ને? એટલે મેં ઉભા થઈને પવાલી પાસે જોયું તો એની અંદરનો જે કચરો હતો બધો તળિયે બેસી ગયો. બેન આ બધો કચરો મહારાજ એ તો ઠરી ગયો એમ, નીચે બેસી ગયો. હા, એમાંથી મને જ્ઞાન મળી ગયું. લો, સાધુ પુરુષે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો પોતાની અંદર રહેલો જે કચરો, દુર્ગુણ રૂપી કચરો, એને બહારી દેવો જોઈએ, દૂર કરી નાખવો જોઈએ, પોતે શુદ્ધ રહેવું જોઈએ, પોતાના દુર્ગુણો જોવા જોઈએ. અમારા સુભાષિત કાળમાં ભણતા હતા જે શ્લોક હતો, ખલાહા સરસપ માત્રાણી પર દ્રવ્યાની પશ્યતી પણ આત્મના બિલ્વ માત્રાણી ન પશ્યતી ન પશ્યતી. આ મૂર્ખાઓની નીતિ છે. મૂર્ખાઓ સામાની અંદર બીજાની અંદર સરસપ માત્રાણી, એક રૈના દાણા જેટલો જો બીજામાં દુર્ગુણ હોય તો મૂર્ખ લોકોને આ દુર્ગુણને જીવે છે. નાનામાં નાનો હોય તો પણ દુર્ગુણ જીવે. જ્યારે પોતાની અંદર આત્મના બિલ્વ માત્રાણી, પોતાના શરીરની અંદર પોતાનામાં બીલા જેવા મોટા મોટા દુર્ગુણો ભરેલા હોય પણ મૂર્ખાઓને પોતાના દુર્ગુણો દેખાતા નથી. સામાની અંદર નાનામાં નાનો દુર્ગુણ હોય તો નાનામાં નાનો રહીના દાણા જેટલો પણ દુર્ગુણ દેખાય છે. બાપજી ડાકોરમાં ગયા હતા, નામ નથી લેતો પણ ત્યાં એક મહાન માણસનો, આપણા ભારતનો એક મહાન માણસ હજુ પણ છે. બાપજી ડાકોર ગયા અને એમને ખબર પડી કે રંગઅવધૂત મહારાજ આવ્યા છે, એટલે તરત મળવા માટે ખબર આપી. આવો બેઠા, આસન નાખ્યું. બાપજી ખુરશી પર બેઠેલા. બાપજીને પૂછ્યું, બાપજી આ ડાકોરમાં આવ્યા તો? કે હા. અહીં શું કરવા જયંતિ ઉજવવાની રાખી? કેમ નરી ડાકોરમાં ગંદકી છે ત્યાં? બાપજીને પ્રશ્ન કર્યો કે આ ડાકોરમાં તમે જોયું તો રસ્તા પર નરી ગંદકી સિવાય કંઈ છે જ નહીં, એક પણ રસ્તો ડાકોરનો હારો નથી, અહીં જયંતિ ઉજવવાનો શું અર્થ નહીં આવવાનું? બરાબર નથી. બાપજી સુંદર જવાબ આપ્યો છે, જે ગંદકી જોવા આવ્યો હોય તેને ગંદકી દેખાય છે, હું રાજા રણછોડને જોવા આવ્યો છું, મને ગંદકી દેખાતી નથી. દ્વારિકાધીશ, તમે ગંદકી જોવા આવ્યા છો ડાકોરમાં, તમે રાજા રણછોડને જોવા નથી આવ્યા, હું રાજા રણછોડને જોવા આવ્યો છું, ગંદકી જોવા નથી આવ્યો. અરે વાત કરો છો? અરે એને જોવો તો કોઈ મહારાજ નથી. તમારે જે મને માનવું હોય તે માનજો. તમારે મારા માટે જેવા ટકા મૂકવા જેટલા મૂકજો, મને પડી નથી તેની. એના જેવો તો કોઈ મહારાજ નથી. એ જવાબ આપે તો જડમાં તોડ તેની આમ મોડું બંધ કરી દે. અને નામ નથી લેતો આપણા ગુજરાત, આપણા ભારતનો મહાન માણસ કે સામાન્ય નહીં. અને એને એક જવાબ આપવા હો જડમાં તોડ, તમે ગંદકી જોવા આવ્યા છો, રાજા રણછોડને જોવા નથી આ. અરે કહેવું એ તો હજુ તો બોલે, મારા તમારાથી ન બોલાય. જેને કોઈ સ્પૃહા નથી, નાવા નીચોવાન નથી, તેનું નામ અવધૂત. અમારા તૂટી વાક્યા, અમારા શાસ્ત્ર વગરની વાત અમારી પાસે ટૂંકું છે, બહુ ઊંડા નહીં ઉતરવાનું. અવધૂત એટલે જેને કંઈ નાવા નીચોવાનું છે નહીં, કંઈ પડી નથી, એનું નામ અવધૂત. હું પડી છું અવધૂતને, તું ગમે તેટલું આ ગુજરાતમાં કે ભારતમાં કાર્ય કરતો હોય તેથી અમારે શું? કેટલા બધા વિચારો એમ ઊંચા એના અવધૂતના વિચારો કેટલા ઊંચા. હું રાજા રણછોડને જોવા આવ્યો છું ડાકોરની અંદર, નહીં કે તારા ડાકોરની ગંદકી જોવા. જે ગંદકી જોવા આવ્યો હોય તે ગંદકી જુએ. અરે ઊંચું નથી ભાઈ સાહેબ, અમે હતા ત્યાં હાજરીમાં, એક એક જંતીમાં હાજરી. એક જવાબ બોલે આવજો, દુર્ગુણોને દૂર કરી રાખવા જોઈએ, દુર્ગુણો જોવા જોઈએ મારામાં કેટલા દુર્ગુણો છે. આ જ્ઞાન